أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، بارئ الخلائق أجمعين، وباعث الأنبياء والمرسلين، الذي بعد فلا يرى وقرب فشهد النجوى، تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على خاتم النبيين وسيد المرسلين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد أبي القاسم محمد. المعصومين المظلومين، لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين، من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم، بسم الله الرحمن الرحيم: لقد كنت في غفلة من هذا فكشفنا عنك غطاءك فبصرك اليوم حديد السرى. رضي الله عنه. السلام عليكم ورحمة الله وبركاته. Man in the aftermath of death is what we have identified as the topic for this Ashra and the sequence of lectures. And last night was an introduction. The platform to be built up for the subsequent discussions that take place. And as we had discussed last night, that it is the fitrat of man that if he wants to do something, he is goaded, exhorted or propelled to do it, either because of some benefits that he will obtain or to ward away some calamities that might come to him. And last night we discussed and explained that when it comes to this category of people, more often than not, the people follow the rulings of Allah subhanahu wa ta'ala because of the fear of the fire of hell. And because this is so important and in accordance with the fitrat of man, Allah refers to His prophets that you, when you go to propagate my religion, innama anta mundhir, go as a warner, warn the people, whether out of love, whether out of fear, they need to bow down to me for their own benefits. And when we sit over here, we have to realize one aspect which at times tends to overwhelm us at times, and that point that overwhelms us at times clouds our thinking. We think that if we ignore talking about a certain topic, that topic will not come and take care of us, will not encompass us. It is as if you go out in the morning in the sun, you close your eyes and you say there is no sun outside, it doesn't work. You might close your eyes, For you it might be dark, but the sun is still there. Eventualities, realities of life that have been ordained by Allah subhanahu wa ta'ala, we like it or not, we talk about it or not, we want to accept it or not. If it is happening, it will happen. If it has to happen, it will happen. Just by ignoring those things will not solve the purpose. And it is for this reason that one of the aspects that is very less understood by us are what is happening, are the eventualities that take place after death. And as we remember, if we know the problems that would be coming to face us after death, if we know them, what they are, and we realize the gravity of those things, probably we would, more sense would prevail into us to realize this world is not just fun and frolic. It has a meaning, it has a purpose. The meaning will be served, the purpose will be attained, if not by our liking, without our liking. Because Allah subhanahu wa ta'ala is referred to as fa'alul lima yureed. He does whatever He wants, whether you and me like it or not. And it is on the basis of this that we have to identify what are those things that will come to us after we have died. And in discussion of this, we discussed last night about the aspects of death. And we take the discussion further. Because although our discussion is after death, when a person is put into the grave, from that time to what happens to a person, till the time he is raised on the day of judgment, this is the period we are talking about. Because a person's akhirah begins from the very moment he observes, witnesses and sets his eyes upon Malakul Maut. That is the time the akhirah starts. But from the time he sets the eyes upon Malakul Maut till the time he is put into the grave, there is a big phase and innumerable things occur. Those have been discussed on a separate occasion, we will not be discussing. Just a very passing reference will be made in night of tonight and tomorrow night. But our main focus is what happens. What are those things that man experiences? What are those problems he faces from the time he is put into that 6 feet of grave till the time he is made to get up when the blood trumpet is blown? This is what we need to understand. And you will see, things will be said and things will be stated. Quite a lot, majority would not have anticipated it. But with the passage of time in the subsequent nights. But one thing which is very categorical, and as we had mentioned last night, death is something which is barhaq. You accept it, you don't accept it, it is going to catch you and me, everybody. Why? Because of me saying it? No. Because of you saying it? No. Because of the Danish Mandan and the scholars and the thinkers saying it? No. Because in the Quran it is mentioned. Kullu nafsin dha'iqatul maut. Kullu nafsin dha'iqatul maut. Kullu nafsin dha'iqatul maut. On 3 occasions in the Quran. Surah Ali Imran, once. Surah Al-Anbiya, twice. Surah Al-Ankabut, 3 times. In the 3 times Allah says, once is not enough for you to understand, 3 times I'm telling you, kullu nafsin dha'iqatul maut, maut is going to come to you. Because it is one of my creations, Suratul Mulk. Alladhi khalaqa al-maut wal-hayat liyabluwakum ayyukum ahsanu amala. Just as life is a creation of Allah subhanahu wa ta'ala, death is a creation of Allah subhanahu wa ta'ala. Just as you and me and the jinn and the angels are the creations, maut is also creation. God says, I have created death, it will come to you. When it is going to come to us, one thing is very common, majority of the people, again I correct myself, an overwhelming majority of the people fear death. People fear death. You ask somebody, says, will you come to my house tomorrow? Inshallah, I will come if I'm alive. Immediately the retort is, shuk shuk bolo baba. Khuda tumne so varas ki umar aapne. Khub, just because I mention about death, what is so bad and abshugan ke manaso kewa mane ke shuk shuk bolo. But the perception is that when you talk about death, it is regarded as taboo. Don't talk about death. You go to a wedding and you start talking about death and see the reaction that you get from the families who are getting married. Or for that matter, you are invited to somebody's birthday party. Children have birthday parties. You are invited, my son is having a birthday, 10 years old, let's have a party. Get your sons also along. You go there and say, MashaAllah, your son has become 10 years old, he's become big, and you see that big flash, that grin flashing across his face. But just change the tone and say, MashaAllah, your son has become 10 years old, he's become 1 year closer to his death. And you see the retort that you get. You might not even get to eat the cake of the birthday. Because it is taboo, it is regarded as a frightful thing. Also, despite being barhaq, people just don't want to talk about it. Why? Because they fear death. This is within the fitrat of man. At the time of Harun al-Rashid, the killer of Imam Musa al-Kadhim alayhi salatu wa salam, this person Harun al-Rashid, if you go through the history of Islam, is a very controversial figure. Some people regard him to be, him and his age to be the epitome, the peak of the Islamic history. The golden period of Islamic history, it is said, the period of Harun al-Rashid. That is, if you look from the opposite side, if you look from our point of view, it is one of the darkest periods. Because he was one person who was instrumental in troubling two of our major imams, the 6th, 7th imam and the 8th imam. A 20-year period of oppression, tyranny and cruelty. Harun al-Rashid, the dictator, cruel, as has been the case with all Bani Abbas and Bani Umayyah. One day he dreams. In his dream, he dreams that he observes all his teeth have fallen off. So next day morning, he goes and makes an announcement in his darbar, in his court. Who is an expert in reading the dreams and interpreting dreams and the tafsir of dreams? Call him, I want to know what is the tafsir of this dream. I dreamt last night, all my teeth have fallen off. So one person comes, I'm an expert. Hiya, interpret my dream, do the tafsir. He's saying, Ya Khalifa al-Muslimin, you know what this means? Saying what? It means you're going to die after all your relatives. First all your relatives will die and then you will die after them. As soon as Harun heard this, infuriated, he flew into a rage. Catch this man 100 lashes. What kind of interpretation is this? Get me somebody else who can interpret properly. What did that man say? You will die after all your relatives. First your relatives will die and then you will die. 100 lashes. Get, take him away. Is not proper. Get somebody else. Another man comes. Now he was smart. It's a case of once bitten, twice shy. You see what happened to that. The tafsir was correct. The person who had given the tafsir first was correct. This man, the second expert, also knew that this tafsir is correct. But now he changed the tone. The first man said, you will die last. First of all, your relatives will die. He changed the tone. He's saying, Mubruk, Ya Khalifat al-Muslimin. Saying, Mabruk for what? He's saying, you're going to have the longest lifespan amongst all your relatives. Your relatives will have a good lifespan, but you will have the longest lifespan of all. Oh, this person is good. 100 dirhams reward. The perception is the same. The outcome is the same. The wordings were different. That person talked about death, he got 100 lashes. This person talked about life, he got 100 dirhams as a reward. This shows the perception. Death is a taboo in the eyes of the people. Question. Why? You know death is coming. You know it is barhaq. 3 times in the Quran, Allah says you're going to die. Then why do you fear death? Let's not jump into our own conclusions with our naqis uqul. Let's turn to what the a'imma and the ma'asumin says. Two major reasons come out. Two major reasons why people fear death. First reason, the excessive attachment to the world. I had spoken a little about it last night. I want to explain it further. And the explanation is important because if I don't explain tonight this aspect, you will not understand tomorrow all the tortures that you're going to hear about the death. So in order to understand why man faces all those problems that you will be hearing inshallah tomorrow night, you have to know exactly the basis of this. One of the reasons that the Ma'asumeen have stated as to why a person fears death is, they say, because of man's excessive attachment to this world. In order to understand this, I have to explain to you two terms in Arabic. I also use in Urdu. One is referred to as the Zahir. The other is Batin. They're diametrically opposite to each other. It's like day and night. If it is day, then it is not night. If it is night, it is not day. One is Zahir, one is Batin. Zahir means something which is manifest. Something which is open. Something which is visible. Something which is not concealed. Something which is exposed. So Zahir. Diametrically opposite to this is something which is referred to as Batin. Batin means something which is hidden. Something which is exposed. Something which is not seen, something which is ghaib, not visible. Everything has this kind of category. Every issue that you look, there will be one zahir. Behind the zahir, there will be a batin. Something will be seen, something will be hidden. Even the talks that we do, there is something which is zahir, something which is batin. When you say, what is this pun? Or what are you implying? This is what it means. Words speak something, meaning is something else. Somebody wears a good clothes, good pair of clothes and comes to the mosque and says, oh, bahut fine luggage hai. Now there is a zahir which says it looks nice. The batin says, ah, it's time to show off, is it? The zahir and the batin. It goes again with this world as well. This world that we are living. Whatever you see in this world is the zahir. The money, the wealth, women, children, shan, shoka, esteem, glory, position, rank, esteem, everything. All this is part of the zahir. What is batin is exposed not. What is batin is seen not. What is batin is visible not because it is ghaib. And the batin of this world is the akhirah, which is not seen. What happens to people is that they get attracted to the zahir, they forget the batin. The whole life in this world is spent after getting the zahir of the life. You look at every aspect that you see. What do majority and overwhelming majority of the people do? All that they are after is money, ladies, children, business, position, rank, XYZ. All of these belong to the zahir. Behind this there is a batin which is the akhirat. Behind this there is a batin which starts from barzakh, which encompasses the grave, which encompasses the Wadi al-Bahut, which encompasses the Wadi al-Salam, which encompasses the Day of Judgment, which encompasses the Heaven, which encompasses the Hell, which encompasses the Pool al-Sirat, X, Y and Z, that is the batin. The problem with the people is, the third tradition says, man gets attracted, involved, entangled and intermingled with the zahir, forgetting the akhirah, forgetting the batin. And this is what has been stated in the Quran. Surah Ar-Rum, verse number 7, Allah says, يَعْلَمُونَ الظَّاهِرَ مِنَ الْحَيَاةِ الدُّنْيَا. They see the zahir of the hayati dunya. They see all this lavish, the glitter and the dazzle of this material world. They see these countries and they see that. And we see that beautiful booming Dubai. And we see the beautiful Manhattan. And we want to have those Mercedes. And we want to have those BMWs. The glitter and dazzle. يَعْلَمُونَ الظَّاهِرَ مِنَ الْحَيَاةِ الدُّنْيَا. وَهُمْ عَنِ الْآخَرَةِ هُمْ غَافِلُونَ. They are so intermingled and engrossed with the zahir of the world that they have forgotten the akhirah. Little realizing that even these things that have entrenched and encaptivated you are nothing but the ni'mat of God. Because Quran says, وَمَا بِكُم مِّن نِعْمَةٍ فَمِنَ اللَّهِ. Whatever you have is from God. And God says, all these things that have taken your mind and made you ghafil of the akhirah, you know why we have put them? There is a reason. God is al-Hakim. Everything is based on logic, on reason, calculated. Nothing is haphazard and ad hoc. He said, you know why we've done this? Surah Al-Kahf, verse number 7 again. He's saying, وَإِنَّا جَعَلْنَا مَا عَلِ الْأَرْضِ. Whatever is on the earth, whatever, ma, it's something that encompasses living and non-living. Man refers to living. Ma refers to living and non-living in the Arabic language. إِنَّا جَعَلْنَا مَا عَلِ الْأَرْضِ زِينَةً لَهَا. You know all this glitter and dazzle behind which all of you are running, why we have put it? Zinatallaha, to make this world beautiful. Why are you making this world beautiful? There is a logic, there is a reason. لَيَبْلُوَهُمْ أَيُّهُمْ أَحْسَنَ عَمَلًا. We have put this glitter and dazzle into this world so that we may find out those people who are running after this world, how many of them are good in deeds? Who is the best of them in deeds? I give people money. I want to see what this money is being used for. I want to see if it is being used for good purpose. Money is given. Is he using this immense money that I have given to him as a bounty and as a test to serve the welfare committee of the Jamaat that helps the downtrodden of the Jamaat? Or he uses that money and goes to the mudra and spends it on the dancers?
لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا. I have given the means for him to travel. Is he spending this halal or haram, whatever? Is he spending this money to take his family to a trip? Or is he telling his family members, I'm going on a business trip with another lady? These are facts I'm talking about, these examples that I give you. It comes to me over here. Something from this community, something from the external community. But these are realities. لِيَبْلُوَهُمْ أَيُّهُمْ أَحْسَنُ عَمَلًا. Whatever has been given has encapsulated you as with the purpose of testing you. Are you successful in this test? The problem comes over here, and this is what the Quran says. We have given you all these things to test you. Unfortunately, you have got entangled into the means. Whereas your end is something else. You don't get and settle down for this world. You are settling for a zahir which is transient, temporal and non-permanent. Because this is what it says in Surah Ar-Rahman. وَكُلُّ مَنْ عَلَيْهَا فَانٍ. Whatever is on this earth is going to become fani, is going to be annihilated, is going to be disintegrated. You are attaching yourself to something that is transient and temporal. You've got a bigger goal to achieve the batin, which is the akhirah, which is everlasting, which is going to go on and on and never going to end. You have got yourself wrong, my dear slave, that is what Allah will say. You have got stuck up with something that is transient and are forgetting what is permanent. See, let us get one thing very clear. We need to clarify one thing very clearly. Nobody is against earning or seeking the world. Neither Allah subhanahu wa ta'ala, nor the Masumeen, nor Islam. Nobody is against a person working to earn something from the world. That means to get something from the world, nobody says. The problem is what? The problem is this. You seek something from the world for what? That for what is the problem? There are individuals who seek from the world for the world. That means whatever I want is from this world for this world. I want life in this world. I want enjoyment in this world. I want money in this world. I want fame in this world. I want comfort in this world. I am least bothered about the akhirah. This is one category of person. There's another category of person who says, I want something from this world, not for the world, for the akhirah. This is the point and the person that Allah says, yes, he's the right man. Nobody is against anybody picking something from the world. The point is, what are you going to use that for? If it is going to use it for the world, Allah, the Ma'asumi and Quran has a problem. If you're going to use it for the Akhirah, nobody has a problem. And this is what is stated in Surah Al-Baqarah. Allah says there are two categories of people who pray to me. Surah Baqarah, verse number 200. There are two categories of people that pray to me. One of them prays and Allah quotes their dua. One of them says, رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا بَسْ. Full stop. Oh Allah, give me in this world. Give me money, give me wife, give me children, give me every X, Y, Z in this world. Allah says, I will give it. وَمَا لَهُمْ مِنْ آخِرَةِ فِي الْخَلَاقِ. وَمَا لَهُمْ فِي الْآخِرَةِ مِنْ خَلَاقِ. Because he said, رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا. Oh Allah, give me in this world. Full stop. I will give him in this world. But then he will not have anything in the Akhirah. Dare he not come and ask me in the Akhirah, Allah forgive me. No, you wanted everything in this world I've given you. But then Allah says there is a second type of person who seeks to me. That is the type of person I want you to be. This second type of person doesn't say, Rabbana atina fid dunya and stops. He says, Rabbana atina fid dunya hasana wa fil akhirati hasana. He seeks the world without being negligent of the akhirah. Allah says, you do this, I have no problem with you. Because this world is the means and the stepping stone to go to paradise and the akhirah. That is why Imam Ali alayhi salam, salawatullahi wa salamu alayhi, said, khudu min mafarrikum li mafarrikum. Mafar with a fa and an f means a transient place, a temporary place. Maqar with a qaf and a q means a permanent place. Imam says, take absorb, extract from your temporary place for your permanent place. Meaning what? Meaning this world is temporary. Take whatever you can and establish your akhirah. Take from the temporary place, establish your akhirah. The problem that the tradition says why people fear death is a man gets so involved into this worldly material pleasures that his entire ham and gham and ghayatul khuswa and nasbul ayn and objective and target and goal becomes this world. Everything is this world. Now when the time comes for death, he realizes the whole of his life he has spent establishing this world. Beautiful house with swimming pool, Olympic size, huh? Mercedes Benz, Rolls Royce, big businesses, big bank accounts. All of a sudden somebody is going to come and say, "Hiya, go away now, finish, khalas, khalas, the end." You don't like it? You have spent 60 years of your life you've put into this house, palatial mansion. Suddenly somebody says, "Get out." You won't like it. But the point is that as in the world somebody says, "Get out," you've got so many resources. You go to the court, you go to XYZ, you hire hoodlums and hooligans to draw that person out. But at that time when somebody comes and says, "Hiya, let's go, Malakul Maut," there you can't do anything. And this man realizes there is no option, he has to go. He doesn't like it. He fears. The whole life is just going to go in a flash. You won't like it. You've got a house, you're not paying the bank's installments, the banks come and possess the house for auction. You're really not going to like it. So many years you've been staying in this house and you've been asked to go. This is what is there. 60 years of your life you spend establishing this life, you ask, just leave. You don't like it. But you can't do anything about it. You know you have to go. You fear death. Imam says, because of your excessive attraction to this world, the thought of death coming and taking you away from all that you love. Wife, children, money, esteem. You don't like it. You fear it. Because you find yourself helpless against it. One. And it is for this reason. Ana mate keva maave chhe. Kal ni majlis apne je sambhalya. Ke varambar masumin taraf thi aave chhe farman. Mot ne yaad karo. Karan ke jyare tame mot ne yaad karo so aa attraction tamaru ochu thai jase. Ane khususan ghana fawaid chhe. Aksar zikr al maut. Badhare thi badhare mot ne yaad karo. Ane ek hadith ma char bahut mota mota important benefits aaya chhe. પરંતુ રસૂલે કહે છે મોત ને યાદ કરો કારણ કે મોત યાદ કરશો તો ચાર ફાયદા તમારા હાથમાં આવશે સૌથી પહેલો યુમહસો અબ્ઝુનુબ મોત ને યાદ કરવાથી માણસના ગુનાહ માફ થાય છે એક તો ડાયરેક્ટલી ગુનાહ માફ થાય છે અને બીજું મોત ને યાદ કરીને માણસમાં જે ચેન્જીસ આવે છે ગુનાહના તરફ નથી જતો ત્યાં પણ ગુનાહથી રોકાઈ જાય છે રસૂલ કહે છે ઇન્નહુ યુમહસો ઝુનુબ મોત ને યાદ કરવાથી માણસના ગુનાહ માફ થાય છે એક બીજું યુઝાહદુ ફી દુનિયા જેની માં જે માણસના ઝહેનમાં ફકત અને ફકત આખરત હોય એ દુનિયા તરફ ક્યારે રગબત પેદા નહીં કરે તમને યકીન નથી આવતું જે માણસ આખરત વાળો હોય જે માણસ ફકત આખરતનો વિચાર કરતો હોય દુનિયાથી એનું કશું કામ દુનિયામાં શું એને લાગણી નથી યાદા નથી યકીન થતું અત્યારે જ તમે લોકો ઘણા બધા વિધ ઇન ધ પાસ્ટ 6 મંથ કેટલા માણસો કેટલા મોમિન ભાઈઓ અને બહેન ઇરાકમાં ગયા છે ઝિયારતમાં અને જ્યારે પણ ઇરાકમાં જાઓ છો આયતુલ્લાહ સિસ્તાનીને મળ્યા વગર નથી આવતા હકબલ્લા બરાબર છે કે નહીં જે ઘર મારીએ છીએ કિરાયાનું ઘર એમની અબા 10 વર્ષથી ચેન્જ નથી થતી પૂર્વ દુનિયામાં મર જાય આલમ દુનિયાના બિલિયન્સ ઓફ ડોલર્સ ઓફ ખોટ એના હાથમાં એટ ઇઝ બેક એન્ડ કોલ પણ એ માણસ પોતાના માટે ઘર નથી લેતો કેમ કારણ કે એના માટે દુનિયા ખબર છે અલી કીધા છે દુનિયાના સામાન યુઝ કરો આખરત માટે હું દુનિયાનો સામાન દુનિયા માટે યુઝ કરું જે માણસની નજર આખરતમાં હોય દુનિયા તરફ ક્યારે નહીં આવે રસૂલ કહે છે જે માણસ વારંવાર મોતને યાદ કરે છે દુનિયાની તરફ રગબત નથી આવતી શું છે અલીએ કીધેલા દુનિયા ગુર્રી ગૈરી મને ધોકો નહીં આપ ફઇન્ની તલ્લક્તુક તલાકન લા રુજૂ અબાદા હું તને ત્રણ તલાક આપી દીધી એના પછી કઈ રુજૂ નથી મારી પાસે નહીં આવો કારણ કે આખરત નજર છે દુનિયામાં નજર નથી فَجِوَسُوا وَإِنْ ذَكَرْتُمُوهُ عِنْدَ الْغِنَا قَدَّمَهُ. اگر کوئی مانس بہو پولدار پیسہ والو ہوئے مغرور یہ بارمبار موت نے یاد کرے رسول کیے چھے انہیں تکبر نے توڑی نہ کہے چھے کان کہ جو سے مارا بینک پر $10 million چھے پن کالے جے مانس ویلفیئر تھی پیسو لیتو ہو تو اے پن چنگانی ماں 6 feet نی کبر ماں کالے ہوں جے اس پر $10 million مانے پن 6 feet نی کبر مٹ سے سو تکبر کروں. فَإِن ذَكِرْتُمُوهُ عِنْدَ الْغِنَا حَدَّمَهُ تکبر توڑی نہ کہے چھے. وَإِن ذَكِرْتُمُوهُ عِنْدَ الْفَقْرَ ارے کوئی فقیر مانس ہوئے تندس ہوئے ہاتھ میں پیسہ نہیں تنگی ہوئے اے یاد کرے ارداکم بعیشکم اے اگر موت نے یاد کرے سکون مڑے چھے. ہایا پیسہ نہ تھی ویلفیئر میں جائیں پیسہ لیوا پڑے چھے بے ٹائم نی روٹلی مڑے چھے. ہایا 50 years تھئی گیا 10 years بھی جا پچی تو آ کر چھے مانس نے سکون مڑے چھے سنتوش مڑے چھے بارمبار یاد کروا تھی. અને એ જ કારણ હતું કે જે માણસ સબબ સામે આવ્યું આ રિલેશનશિપ દુનિયા સાથે તોડી નાખો. નથી કહેતો કામ નહીં કરો, પ્લીઝ ડોન્ટ ગેટ મી રોંગ. નથી કહેતો પૈસા નહીં કમાઓ. ધ પોઈન્ટ ઇઝ કે પૈસા કમાવીને ક્યાં યુઝ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. આપણા ઓલમા પાસે પૈસા હતા. સૈયદ આલમુલ હુદા, સૈયદ મુર્તદા, તમે જો હિસ્ટ્રી વાંચો, વન ઓફ ધ રિચેસ્ટ ઓફ ધ ઓલમા, the Naraki family, Mulla Naraki, Ahmed Naraki, the sahib, Jamil Saada and Mirad Saada, very rich families. But a paisa je che aakhirat na aade nahi aavto. And age karan che ki jare Imam Khomeini rehlat kari gaya, what did he say? I'm going with a calm heart and a composed mind. Aaram se jaavto. Mane vyati nahi. Kevi rite vyati hoye? Jindagi ma aakhirat na sochta hata. To duniya ma mukwanu kai vyati nahi hoye. અને ટ્રેનિંગ ક્યાંથી મળી? એ આપણા મોલા કાયનાત. કારણ કે જયારે ઇબ્ને મુલજમ નું બહાર લાવી ગયું, શું કીધા? શું કીધા? એ જ કીધા ને, પૂછતો રબ્બિલ કાબા, અરે અલી ના અલાવા કોઈ કહી શકે મરવાડાને કે હું કામયાબ થઈ ગયો? આ કામયાબ થવાનું રીઝન એ જ છે કે દુનિયામાં રહીને પણ દુનિયામાં નહોતા, આ ફક્ત આખરતમાં હતી. પ્રોબ્લેમ નહોતું એમને. પણ આ છે કે એક રીઝન હદીસ બયાન કરે છે કે માણસનું ઇન્વોલ્વમેન્ટ દુનિયા સાથે બહુ જ વધારે, પછી મોતની વિચાર આવે, ગમે નહીં, ફાવે નહીં, વાત નહીં કરું મોતની, આવશે તો જોશું, હાયા જોશું. બીજી રિવાયત યા બીજું સબબ કે માય અઈમાય માસુમીનથી મળે છે, માણસ શા માટે મોતથી આટલું ડરે છે, શા માટે? બીજું રીઝન قرآن میں آئے تو تم نے کہی سورہ قیامہ آئے نمبر 12, آئے نمبر 13 اور آئے نمبر 14. سورہ قیامت میں سورہ نمبر 75 اما خدا کیا چھے کہ جارے مانس ماری پاس سے آو سے تیارے سو تھا سے انہیں ہوں سو کری انہیں ایک بس تو ایچ کہ جارے ماری پاس سے آو سے وَيُنَبَّأُ الْإِنسَانُ يَوْمَئِذٍ بِمَا قَدَّمَ وَأَخَّرَ جہاں قیامت نے دیو سے امانت سے ہماری پاس آو سے فَيُنَبَّأُ الْإِنسَانُ انسان نے کہوا ماں آو سے انفارم کروا ماں آو سے دیکھاوا ماں آو سے سو مَا قَدَّمَ وَأَخَّرَ دنیا میں سو سو کام کہے ہو آج آتا ہی فائل a black file a green file پچھے خدا کیچے آپ رہے چھے જેને ફાઇલ અમે આપશું કે શું કર્યું છે શું નહીં એને મારા હિસાબ કિતાબની જરૂર નથી. જ્યારે ફાઇલ ખોલશે અને જોશે પન્ના ઉપર શું લખ્યું છે, બલિલ ઇન્સાનુ અલા નફસિહી બસીરા, ઇન્સાન પોતે જજમેન્ટ કરશે કે મને ક્યાં જવું છે. એ પરવંદોને જોશે, ફાઇલને જોશે, બંધ કરશે, હાયા ખુદા હું જાઉં છું જહન્નમની તરફ, તને મને કહેવાની જરૂર નથી, બધું મારા સામે છે. ઇન્સાન મોતથી ડરે છે કારણ કે પોતે જાણે છે એનું આકબત શું થવાનું છે. એન્ડ ઓફ ધ યર બધા બિઝનેસમેન જે બિઝનેસીસ કરે છે, એન્ડ ઓફ ધ યર શું કરો? તમે હિસાબ કિતાબ રાખો, પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ બનાવો, બરાબર છે? પછી બેલેન્સ શીટ બનાવો. બેલેન્સ શીટમાં તમે જો ઓટોમેટિકલી ખબર પડી જાય શું સિચ્યુએશન છે તમારી કંપની. આ બેલેન્સ શીટ માણસના આંખોના સામે છે, એ જાહેર અને બાકી નહીં આવે છે. જાહેરમાં એ કઈ પણ જાહેર કરે એ માણસો નહીં, પણ અંદરની હાલત એ પોતે જાણે છે. હું મારી એક મિસાલ તમને આપું, ગભરાવાની તો વાત નથી, મેસેજ આપણને પાસ કરવું છે. મારું એક્ઝામ્પલ લો કે બીજાનું. હું લંબામો પહેરીને બેસી ગયો, મોટો મોટો હૃદય અને આબા પહેરીને બેસી ગયો તમારા સામે. બહુ મુત્તકી છે, બહુ તકવા વાળા છે, લાંબી લાંબી દાઢી છે, જન્નતી છે. એ જાહેર છે તમારા સામે, પણ અંદરનો હાલ, કબરનો હાલ તો મૂળતો જાણે છે. અંદર મારા મનમાં અને મારી સિફાત શું છે તો હું જાણું છું. તમારા સામે લાંબુ લાંબુ રૂકું પડવું અને સુજૂદ કરવું, જે આપણા બચ્ચાઓ યંગસ્ટર્સ અહીંયા આવીને ધોવા પડે, પછી અંદર ઘરે જઈને એમટી ન્યૂઝ સાંભળે. મિસાલ એક્ઝામ્પલ આપું છું. એ જ થાય છે. એવરી મેન નોઝ વોટ હી ઇઝ હિમસેલ્ફ ઇનસાઇડ. જાહેર એક કોઈ હોય છે, પણ બાતિન હું જાણું છું અને મારો ખુદા જાણે છે. અને હું જાણું છું કે જે મારું બાતિન છે ખુદા જાણે છે. મોત પછી એ મારા બાતિનના હિસાબથી મારી સાથે રફ્તાર કરશે. પણ જયારે આ વસ્તુ છે અને હું મારા દાખિલનો હાલ જાણું છું, પછી કેવી રીતે મને ગમશે કે મોત આવે અને મને ઓલા પ્રોબ્લેમમાં નાખશે? કારણ કે હું જાણું છું કેટલો ફાઇન છું, કેટલો સારો છું. જાહેરમાં બહુ ફાઇન, અંદરથી બધા જાણે છે કેમ કેવા છે, કોઈને કહેવાની જરૂરત નથી. સત્તારૂળ ઓયું બધાની ઉપર પડદો નાખે છે, પણ એ તો જાણે છે અને હું તો જાણું છું. એટલા માટે એક માણસ જયારે પાંચમા ઇમામ પાસે આવ્યો, ઇમામ પાસે આવે છે કે છે અપોલોજી, ત્રીજા ઇમામ પાસે, ઇમામ હસન પાસે આવે છે, યજ્ઞ રસૂલલ્લાહ મને મોત થી બહુ બીક લાગે છે, આઈ એમ વેરી ફિયરફુલ ઓફ ડેથ, મને નથી મરવું, શા માટે હું ફકર કરું છું, શા માટે મને ડર લાગે છે, મને કયો? તમે ઇમામ એની સામે જોયે છે, હું તને કહું તો હા કયો મને સાંભળ, તું એટલા માટે ડરે છે લે અન્નક, પછી જે છે અસાબી તરફ મળે છે, લે અન્નકુમ અખરબતુમ આખિરતકુમ વઅમરતુમ દુનિયાકુમ. તને ખબર છે કે તને શા માટે બીક લાગે છે? તને એટલા માટે બીક લાગે છે કે અખરબ તું આખરત કુમ, તું તારી આખરત ને ખરાબ કર્યો છે. વો અમર તુમ દુનિયા કુમ, અને તારી દુનિયા ને આબાદ કરે છે. ફ અંતુમ તકરહુના અનકલત મિનલ ઉમરાને ઇલલ ખરાબ. પછી જ્યારે તું તારી આખરત ને ખરાબ કરી નાખો, તારી દુનિયા ને આબાદ કર્યો, પછી તું મને કે એક આબાદી થી એક જગ્યા જે તને બહુ આબાદ કરી નાખ્યો, સ્વિમિંગ પુલ છે, આ છે, શાન ચોકટ છે, એનાથી નીકળીને ખરાબેમાં, રુઇન્સમાં કે જ્યાં તને અઝાબ અને પનિશમેન્ટ અલાવા કાંઈ નથી, તને કેવી રીતે ગમશે? તને ખબર છે કે તું દુનિયા આબાદ કરવા ટાણે તારી આખરત ખરાબ કરી નાખ્યો, અને તને ખબર છે ત્યાં જઈને તારા માટે શું વેટ થવાનું છે, શું રફ્તાર થવાનું છે, શું કિરદાર થવાનું છે, શું પનિશમેન્ટ આવવાની છે, એ સોચી સોચીને તું ફિકર કરે છે અને મોતથી ડરે છે. કારણ કે તને ખબર છે તન્હા એક શખ્સિયત કે તને આ દુનિયાથી આખરતમાં કાઢીને લઈ જશે મોત છે, એટલા માટે તું બી છે. ખરાબ કરી નાખ્યું તું આખરત, તને બીક લાગે છે, તને ડર લાગે છે. અને જયારે આ થાય છે, અને કેમ બીક નહીં લાગે? આજે તો ફક્ત એક સ્મોલ ઇન્ટ્રોડક્શન આપું છું, કાલથી આપણે સ્ટાર્ટ કરશું કે શું બીવાનું મતલબ. અને કાલથી બાય મિસ્ટેક કોઈને આવવું હોય તો આવી જાય, પણ આવ્યા પછી ઇફ યુ વોન્ટ ટુ લીવ આઈ ડોન્ટ માઇન્ડ, નીધર વિલ આઈ ફીલ બેડ. But certain things need to be spoken and will be spoken. પણ એ કાલની વાત તો થોડો આજે ટ્રેલર, કે જ્યારે માણસ ફિકર કરે છે અને વ્યાતી કરે છે, એને હક છે ફિકર કરવાનો અને એને હક છે ડરવાનો. કેમ? કારણ કે પાંચમા ઇમામની હદીસ, અને આ હદીસ એવી, આમ તોર પર જયારે માસૂમ હદીસ બયાન કરે, માણસો પૂછે, માસૂમ હદીસ બયાન કરે, મસલો ખતમ. ક્યારે ક્યારે મસલો એટલો સંગીન થઈ જાય છે કે જયારે માસૂમ કઈ વસ્તુ બયાન કરે તો એનું અસર એટલું થાય છે કે સામે વાળો બરદાશ્ત નથી કરી શકતો. ક્યારે ક્યારે ઇમામ જ્યારે હદીસ બયાન કરે તો મોઝુ બહુ નાનું હોય, સામેવાળો સવાલ પૂછે, ઇમામ જવાબ આપે, માણસ સેટિસ્ફાઈ થઈને ચાલ્યો જાય. ક્યારેક કોઈ સવાલ એવો સંગીન હોય, એનો એનો આન્સર એટલો સંગીન હોય, હેવી હોય, કે જે માણસ બહુ જ મુત્તકી હોય એ બરદાશ્ત નથી કરી શકતો. અને થયું છે, તમે ખુદબાએ હમ્મામ ઉપાડીને જો, મને અબ્દુલ બલા ખુદબાએ હમ્મામ એક બહુ લાંબો ખુદબો છે કે જેમાં ખુદાવંદે જેમાં અલી અલૈહિસ્સલામ તકરીબન મુત્તકિયાનના 100 સિફાત કરતા વધારે સિફાત અને કેરેક્ટરિસ્ટિક બયાન કરે છે. આપણા નજરમાં મુત્તકી કોણ? કે પહેલી સફમાં નમાઝ પડે, માથા ઉપર સજદાનો દાગ હોય, લાંબો લાંબો રૂકુ કરે, મોટી મોટી દુઆ પડે. એવા કે છે આ નિશાની નથી મુત્તકીની. મુત્તકી આગળ તમને જોવું હોય તો આ સિફાત આ કેરેક્ટરિસ્ટિક હોવા જોઈએ. 100 more than 100 ખુદબાઈ હમ્મામ નહજુલ બલાગામાં ઉપાડી દીધો. આ હમ્મામ માણસ હતો કે ઇમામ પાસે આવીને પૂછે છે, ઇમામ સિફલિયન મુત્તકીન, મને મુત્તકીની નિશાનીઓ બતાવો. ઇમામ કે તું નહીં બરદાશ્ત કરી શકે, કીધું નહીં મને તે બતાડો, નહીં બતાડી શકું, બતાડો. આયા સાંભળ, જ્યારે ઇમામ બધા 100 પૂરા કરી ગયા, આ મેટર એટલો હેવી હતો, એટલો પ્રોફાઉન્ડ હતો, એટલો ઇનડેપ્થ હતો, કે જ્યારે હમ્મામ સાંભળ્યો, જ્યારે ઇમામ આખરી સિફત બયાન કરી, આ હમ્મામ રિવાયત બયાન કરે છે નાજુલ બલાગામાં છે, ઇમામ ના ખતમ થયા અલ્ફાઝ, આ માણસ ચીખ મારે છે, મરી જાય છે. અસર થાય છે ઇમામ ના કલામ. પણ ક્યારે ક્યારે મેટર એવું હોય છે, એક તો નોર્મલ વાત એ પતી ગઈ, એક વાત એટલું સંગીન કે સામેવાળો બરદાશ્ત નથી કરી શકતો, મરી જાય છે. ક્યારે ક્યારે મેટર એટલું સેન્સિટિવ હોય છે કે ઇમામ બયાન કરે છે તો પોતે મુતઝય્યર થઈ જાય છે. અને આ હદીસ એક એવી હદીસ છે કે પાંચમા ઇમામ જ્યારે બયાન કરે છે, આ જેવી રીતે બયાન કરતા જતા હતા આંખોમાંથી આંસુ નીકળતા જતા, ઇમામ રડે છે, ઇમામના આંખમાંથી આંસુ નીકળે છે. શું છે હદીસ સામે? ઇમામ ફરમાવે છે, કોઈ માણસ આવીને પૂછશો કે યજ્ઞ રસૂલલ્લાહ, જો માણસ મરી જાય છે અને આપણે એને ગુસલ આપીને એને કબ્રસ્તાન લઈ જાય છે, તેની કેવી હાલત થાય છે? સાંભળ, જ્યારે તમે કબ્રસ્તાનમાં લઈ જાઓ છો તો એનું ગુસલ પતી ગયું છે, હનુત થઈ જાય છે, કફનમાં લપેટીને તમે જનાઝાને જ્યારે લઈ જાઓ છો તો તમે આગળ પાછળ કલમા પડીને જાઓ છો, કંધો આપો છો, દુઆઓ પડતા જાઓ છો, તમને લાગે છે આ મરી ગયું, શાંત છે. પણ આ માણસ શાંત નથી. જ્યારે માણસને મર્યા માણસને તમે લઈ જાઓ છો તો એ ચિલ્લાવે છે, યા ઇખવતા અલા તસ્માઉન, એ મારા ભાઈઓ આયા તમે મારી વાત નથી સાંભળતા, કેમ નથી મારી તરફ મુતવજ્જે થતા? હું તમારી સાથે વાત કરું છું, તમે મારી તરફ મુતવજ્જે થાઓ, કારણ કે મને શિકાયત કરવું છે. ઇન્ની અશકુ ઇલૈક મા વકઅ ફીહ અખુક શકી, હું તમને કહેવા માંગુ છું કે આ તમારો બદબખ, આ તમારો શકી, આ તમારો મિઝરેબલ ભાઈ ને શું હાલત થાય છે હમણાં? આપણને લાગે છે મુર્દો બેસી રહ્યો છે, સુઈ રહ્યો છે, એ પુકારે છે પણ આપણે સાંભળી નથી શકતા. કેમ? કારણ કે આ બાતિન છે, ગઈબ છે, અને એક્સપોઝ કરવાની જરૂરત નથી. પણ ઇમામ કે છે આ પુકારે છે, યા ઇખવતા અલા તસ્માઉની, મારી વાત સાંભળો, કારણ કે મને શિકાયત કરવું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આ શિકાયત કઈ વસ્તુની કરે છે, અને એ જ આપણને સમજવું છે. સમજવું છે કે શિકાયત શું કરે છે, કે જે સૌથી પહેલો શિકાયત 6 વસ્તુની શિકાયત કરે છે. જ્યારે માણસને આપણે દફન કરવામાં લઈ જાય છે, ચિલ્લાઈને પુકારીને કે જે 6 માણસની હું શિકાયત કરું છું, એ મારા ભાઈઓ જે હજી સુધી જીવતા છે, ઇબ્રત લ્યો મારાથી. એમ નહીં થાય કે તમે મારી જગ્યાએ આવી જાઓ અને પછી તમારો કોઈ સહારો નહીં રહે. કે જે સૌથી પહેલું શિકાયત શૈતાનના બારામાં કરે છે, મને ગુમરાહ કરી નાખ્યો, મને કીધું કે હું તારી તારો ફ્રેન્ડ છું, તને નસીહત કરું છું, તારા ફાયદામાં વાત કરું છું, પણ એ બધું ધોકો હતો. સવારની નમાઝ ટાણે મને ઉઠવું હતું, વારંવાર કાનમાં આવીને કે સુઈ ગયો બાબા, નમાઝ શું છે? آج تک کیوں بہت سوچ کے سوئی جاؤ اللہ ارحم الراحمین کے معاف کری دیتے ہیں فغشنی منے برباد کری نہ چھو پہلے بیجو وستو کے جائے شکایت کرے تھے وَعَشْكُوا إِلَيْكُمْ دُنْيَا غَرَّتْنِي بیجی وستو نے جو شکایت کرو تو اے مارا بھائیو یہ جی دنیا میں جو دنیا تھی پرہیز کرو کہنے کہ دنیا میں نے فریب آپی دی دی ماری پوری زندگی وہ دنیا میں نہ تھی پن جارے ٹائم آئے وہ مدد نو دنیا میں نے ایوی ریتے مکی دی دی کہ جیوی ریتے مارا کائی سمبند نہ تھی اشکو الیکم دنیا غرتنی میں نے فریب آپی دی دی پسی کہ جب اشکو الیکم اخلاء الہوا ہوں تمہاری پاس شکایت کرو تو ایوا دوستار کے کرپٹ مائنڈ رہتا ایوا دوستار کے گناہ نی طرف میں رغبت آپتا ہتا کارے پن کائیں کام ہوئی چلو بابا ڈسکو آج نیو ایئر نائٹ چھے چلو تھوڑو بیئر لئی لیسو سو فرق پڑے چھے اپنے الکوہول بسکی تھوڑی پیے چھے تھوڑو ٹھنڈو بیئر سو فرق پڑے چھے کم آن اشکو الیک اقلاء الہوا آپ کرپٹ دوستار تین ہو جائے پنا تم نے شکایت کرو تو کیم واشکو الیکم اخلا الہوا منونی ثم تبرو انی وختلونی کیلو آ دوستار دنیا میں مرا ارد گرد گمتا ہتا جارے پن گناہ نو کام ہوئے منے ساتھے لئی جاتا ہتا پن جارے موت نو ٹائم آئے وہ کدو آیا خدا حافظ ہمیں تمہاری ساتھے نت وہ شکایت کرو تو وَأَشْكُو إِلَيْكُمْ أَوْلَادًا مارو چوتھو شکایت مارا اولاد نسبت چھے وہ اولاد کی شکایت کرو چھوئے مانا سے دنیا میں چھو یاد کرو ماری عبرت أَشْكُو إِلَيْكُمْ أَوْلَادَكْ أَوْلَادًا حَمِيتُو أَنْهُمْ وَآثَرْتُهُمْ عَنِّي کہ دنیا میں جا سکی ماری پاسے ہتا وہ انہیں پالیو انہیں پوسیو انہیں بڑھو موٹو کرو انہیں اوپر خرچ کرو فَأَكُلُوا مِنْ مَالِي مارا پیسہ نے یوز کر رہا ایڈوکیشن آئے پو اسٹڈیز ماتے موقع لو بہوج وسو آئے پو بہوج موٹو مانس بنائے ہو بزنس آئے پو بدو مارو پیسو خرچ کر رہا پن جارے ٹائم آئے ہو کہ اتیارے جارے ماری پاسے پوچھوامہ آوے چھے کہ تارو مددگار کون چھے آج بچہ کے ماری پوری زندگی جے اینی اوپر نثار کری نہ کیو آج بچہ منے اتیارے خبر میں ناکھی نہ چالیا جو کوئی مدد کروا والو نہیں آپ نے جو چھ مانسو نے ایم بی اے نے ڈاکٹر نے انجینئر بنا چھ بہت سارو یاد رکھو دین تعلیم نہیں آپ تو آبی ریت شکایت ہسیا آ دین چھ کے بچوں نے روز سلامت رکھے چھ آ دین چھ کے بچوں نے پن سلامت رکھتے ہیں آپ نے پن سلامت رکھتے فقط ایڈوکیشن از ناٹ انف ایڈوکیشن از ویری امپورٹنٹ پن ساتھ اکیڈیمک سیکولر ایڈوکیشن اینڈ ریلیجیس ایڈوکیشن اور لاسٹ وسط سے شکایت کرے تھے وہ پانچویں وسطو وہ اشکو الیکم مالا منعت منہ حق اللہ فکان وبالہ علی وکان نفعہ لغیری وہ شکایت کرو تو کون ہے مارا ماں امیزنگ عجیب آ مانس پانچ منٹ پہلا دنیا نا اتنا گھیر جنجال ماں گھیرائے لو آج کیے چھے بیجاؤں نے ہوں شکایت کروں چھو مارا پیسہ تھی اینے مارا پیسہ نہ بارا ماں شکایت کروں چھو پوری زندگی ہوں پیسہ کماؤں ماں ہتو خدا نو حق خمس زکات بدو کوئی آپ تو نو تو کوئی نے نسی آپ تو فقط پیسوں جمع کروانی چکر ماں ہتو خدا نہ حقوق نہیں آئے کو آج ایوی حالت چھے کہ جے حرام کام تھی ہوں پیسوں جمع کرو آ پیسہ بجا استفادہ کرے چھے انے گناہ انے عذاب اے پیسہ نہ ماری اوپر آوے چھے شکایت چھے ماری پوری زندگی جے پیسہ کماوا کائی دیو اینو عذاب ماری اوپر اینو فائدہ بجا اوپر ہایا This is amazing. Huh? We need to realize where we are going. We earn and earn and earn the money. Only to find out others are enjoying, we are paying the price for it. وَلَأَشْكُوا إِلَيْكُمْ دَارًا The Olympic size swimming pool. هُمْ شِكَائِتْ كَرُوا چُوْ مَرَا گھر نَا بَرَا مَا اِتْلُوْ مَحْبُوبَتْ وَا گھر مَرَا مَتَي કોઈ આંખ ઉપાડીને જોયે તો કીધું આંખ નીચે કરા મારો ઘર છે. અશકુ ઇલૈકુમ દારન અનફક્તુ અલૈહા હરીબતી વસાર સાકિનહ ગૈરી. હું આટલો પૈસો મારી જિંદગીમાં જે કમાયો એટલો પૈસો આ ઘરમાં નાખ્યો, ઓલિમ્પિક સ્વિમિંગ પુલ બનાવ્યો. પણ આજ એવી હાલત છે કે હું અહીંયા 6 ફીટની કબરમાં જવાનો છું અને મારે ઘરમાં કોઈ બીજો રહે છે. આ શિકાયત છે યા ઇખવતા અલા તસ્મઉન. આ તમે નથી સાંભળતા, સમજી જાઓ. જયારે આ બધી વસ્તુ સાંભળે માણસો, પછી આપણને ખબર પડે કે કેમ માણસ મોત થી ડરે છે. કારણ કે એક મામૂલી વસ્તુ નથી, એ કોઈ આસાન ચીજ નહીં હે કે બાર બાર અગર માસૂમ, હરેક માસૂમ જો આતાય માસૂમ બયાન કરતા હૈ, જો આતાય માસૂમ બયાન કરતા હૈ, મોત કો યાદ કરો. ઓર આપ દેખેગા આઈંદા તક આ રહી મેં કે અહમત કિસ તરહ બરતાવ કરતે થે, કેસે રફતાર થા મોત કે સિલસિલે મેં, જબ ભી મોત કા ઝિક્ર હોતા થા કૈસા ઉનકા રિએક્શન હોતા થા. કલ દેખેગા ઇન્શાઅલ્લાહ. યે કોઈ મામૂલી બાત નહીં હૈ, ક્યુંકિ યે આકબા, યે ગરદના, યે બોટલનેક ઇતના સંગીન હૈ કે બાર બાર ઇન્સાન કો યાદ દિલા જાતા હૈ, યાદ કરો અપને મોત, દુનિયા કે ફરેબ મેં નહીં આજો. ઓર યહી ચીજ તો હમે સમજાને કે લિયે હુસૈન ઇબ્ન અલી, ક્યુંકિ દરગાહ હૈ યે કરબલા કા વાકિયા, ઇન્સાન કો સિખાને કે લિયે દરગાહ હૈ કે ઇન્સાન હર ચીજ કો છોડ સકતા હૈ આખરત કે લિયે. ઓર યહી આખરત કા વાદા દેખે હુસૈન અપને અસ્હાબ કો લેકે. મગર આજ એક અજીબ રાત હૈ, કરબલા કે શહીદો પર માતમ કરના હૈ ના આજ, આજ કી રાત, આજ કી રાત સિલસિલા શરૂ હુઆ, ક્યુંકિ આજ 2 મુહર્રમ કી રાત હૈ. ઓર યે વો રાત હૈ કે જિસકે કલ સે પહેર પહેલી બાર હુસૈન ઇબ્ન અલી કરબલા મે વારિસ હોતે. યાને વો મંઝિલ કે જો અઝલ સે તય હુઈ થી, વો મંઝિલ કે જિસકા વાદા હુસૈન ને ખુદા કો કિયા થા, ઓર જિસકી પેશન ગોઈ રસૂલ ઓર રસૂલ કી બેટી કર ચુકે થે, અલી કર ચુકે થે, આજ હુસૈન વહાં પહોંચ રહે. લેકિન અજીબ અંદાજ, કભી કભાર ખુદાવંદ મુતઆઝ કા જો નિઝામ હોતા હૈ વો એક અજીબ ઓ ગરીબ નિઝામ. હુસૈન ઇબ્ન અલી કો તો પતા થા, હુસૈન ઇબ્ન અલી 2 મુહર્રમ કી સે પહેર વારિદ કરબલા હોતે. હુસૈન કો તો પતા હૈ કે કરબલા કી જમીન, ઇમામ હૈ, ઇલ્મ ગૈબ રખતે. લેકિન જો સાથ મે કારવા મે લોગ થે, ઉનકો બતાના થા ઇસ જગહ કી અઝમત, ઓર બતાના થા કે યે જગહ વો હૈ કે જો તારીખ કી રવિશ કો તબદીલ કર દેને વાલી. એક અજીબ અંદાજ, ક્યુંકિ તારીખ મે લિખતા હૈ, મિલતા હૈ કે જૈસે ઇમામ હુસૈન કા ઘોડા કરબલા કે સરઝમીન પર પહોંચા, એક મર્તબા ઠોકર ખાતા હૈ રુક જાતા. ઇમામ કોશિશ કરતે હૈ ઝુલઝના આગે બઢો, ઝુલઝના આગે બઢને સે ઇનકાર. અબ હુસૈન કો પતા હૈ, હુસૈન કહેતે હૈ ભૈયા અબ્બાસ જરા દૂસરે જાનવર કા ઇંતજામ કરો, શાયદ ઝુલઝના થક ચુકા હૈ. દૂસરે જાનવર કો લાયા જાતા હૈ, ઇમામ હુસૈન ઉસ પર સવાર હોતે હૈ. અબ જૈસે ચલાને કી કોશિશ કરતે હૈ, એક કદમ લેતા હૈ, ફિર ઇમામ હુસૈન કા ઘોડા રુક જાતા, આગે બઢતા નહીં. મકાતિલ મે મિલતા હૈ 2 મુહર્રમ કી સે પહેર કો, ઇમામ હુસૈન ને 7 જાનવરો કો બદલા, 7 જાનવર બદલા. હર જાનવર જબ વહાં એક કદમ લેતા હૈ, ફિર રુક જાતા. અબ જૈસે જૈસે જાનવર બદલે જાતે થે ઓર બાત ફેલતી જાતી થી, ઇમામ હુસૈન કે કારવા વાલે ઇમામ કે આજુ બાજુ ઇસ મંઝર કો દેખને કે લિયે જમા હો ગયે. જબ સાથ મે ઘોડે કો જબ દેખા કે આગે નહીં બઢતા, તો એક મર્તબા આજુ બાજુ દેખા, અબ્બાસ કો પુકારા, અરે અબ્બાસ ઇસ અતરાફ મે કૌન સા કબીલા હૈ, જરા કબીલે વાલો કો તો બુલાઓ. પાસ મે બની અસદ કા કબીલા થા, વહાં સે કુછ લોગો કો બુલાયા ગયા, ઇમામ કે સામને આયે, સલામ અલૈકુમ સલામ હુઈ. એક મર્તબા હાથ જોડકર બની અસદ કે કબીલે વાલો ને પૂછા, આકા ક્યા હુકમ હૈ, મૌલા ક્યા હુકમ હૈ. ઇમામ પૂછતે ઇસ જમીન કા નામ ક્યા હૈ, એક ને કહા આકા હમ ઇસકો નૈનવા કહેતે. હુસૈન કહેતા નહીં, કોઈ ઓર નામ હોગા, કોઈ ઓર નામ. نام ہوگا, دوسرے نے کہا آقا ہم اسے شط الفرات بھی کہتے ہیں, حسین کہتے ہیں نہیں کوئی اور نام ہوگا, تیسرے نے کہا ہم اسے غازریہ کہتے ہیں, کہتے ہیں حسین نے کہا نہیں کوئی اور نام ہوگا, آقا اسے قادسیہ بھی کہتے ہیں, کہا نہیں کچھ اور نام ہوگا. اب قبیلے والے پریشان, آقا بس یہی نام ہم جانتے ہیں, حسین کہتے ہیں نہیں کوئی اور نام ہوگا, اس جگہ کا کوئی اور نام ہوگا. اب قبیلے والے کہتے ہیں آقا ہم تو نہیں جانتے, مگر قبیلے میں ایک بزرگ شخص ہے شاید وہ بتا سکے. ایک مرتبہ بزرگ شخص کو لایا جاتا ہے, حسین کے سامنے کھڑا کیا جاتا ہے, آقا پوچھتے ہیں اے بزرگ شخص تیرے قبیلے والوں نے کچھ نام بتائے مگر اس زمین کا کوئی اور نام ہے. کچھ دیر سوچتا ہے پھر یاد آتا ہے, کہتا ہے ہاں یاد آیا, میرے بزرگوں سے سنا ہے یہ زمین کو کرب و بلا بھی کہتے ہیں, یہ زمین کو کرب و بلا بھی کہا جاتا تھا, یہ سننا تھا. ایک مرتبہ حسین عباس سے کہتے ہیں اے عباس ہا ہنا محط رحالنا, ارے سواریوں کو بٹھایا جائے, خیموں کو نصب کیا جائے, ہماری منزل مقصود آ پہنچی. جیسے یہ سنا یہ بوڑھا شخص جیسے ہی سنا ہاتھوں کو جوڑا آگے آیا, اے آقا حسین ایسا غضب نہ کرنا, خیموں کو یہاں نہ لگانا, کیونکہ بزرگوں سے سنا ہے کوئی بھی نبی کا وارث یہاں سے نہیں گزرا مگر اس کے جسم سے خون جاری ہوا, آقا یہاں نصب نہ کرے خیام, آگے چلے جائے. ارے حسین اس بوڑھے شخص کو کیا کہے, اے شخص تو نے تو سنا ہے, میں نے تو دیکھا ہے کہ یہاں کیا ہونے والا ہے. ایک مرتبہ آہستہ آہستہ تمام خیام کو نصب کیا گیا, جیسے ہی شہزادی زینب کا خیام خیمہ نصب ہوا, حسین نے کہا بہن زینب اپنے خیمے میں تشریف لے جا. اب زینب جیسے تشریف لے جاتی ہے ایک کچھ دیر نہ گزری تھی, ایک مرتبہ زور سے پکارا اما فضا ذرا یہاں آنا, اما فضا ذرا یہاں آنا. فضا آتی ہے, شہزادی حکم ذرا بھیا حسین کو جلد بلا لاؤ, بھیا حسین کو جلد بلا لاؤ. حسین آتے ہیں پریشان, بہن زینب خیریت سے ہے, کہہ رہے بھیا حسین یہ مجھے کہاں لے آئے, کیا بات ہے؟ ارے جب سے اس خیمے میں آئی ہوں کسی بی بی کے رونے کی آواز, کسی بی بی کے گریے, کسی بی بی کا نوحہ, یہ کون سی جگہ ہے؟ ارے ایک مرتبہ حسین کی آنکھوں سے آنسو جاری, ارے بہن نہیں پہچانا, ارے یہ میری ماں فاطمہ زہرا بخی چھوڑ کر ساتھ آئی, ارے یہ کربلا ہے, یہی تو عباس کے ہاتھ قلم ہونے, یہی تو اصغر کے سینے میں بچ, یہی تو اصغر کا بس. یا علم الذین ظلموا ای منقلب ينقلبون ولعنة الله على القوم الظالمين. ما تنحس.